એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાન ગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં આપનું સ્વાગત. આજે આપણે 19મી સદીના અમેરિકન સાહિત્યના એક ખૂબ જ મહત્ત્વના લેખક, જેમણે માનવ મનના ઊંડાણ અને અંધારા ખૂણાઓને સમજવાનો પ્રયત્ન કર્યો, એવા નથેનિયલ હોથોર્નની દુનિયામાં થોડા ઊંડા ઉતરીશું.
બિલકુલ. અને હોથોર્ન એટલા માટે મહત્ત્વના છે કે એમણે ખાલી વાર્તાઓ નથી લખી, પણ એમ કહી શકાય કે માનવ સ્વભાવ, એની જટિલતાઓ, પેલી પાપની ભાવના, ગુપ્તતા, નૈતિક મૂંઝવણો, આ બધા માટે જાણે એક અરીસો આપ્યો છે.
એટલે એમની વાતો આજે પણ એટલી જ લાગુ પડે છે, નહીં?
સાચી વાત છે. આજે પણ એમના લખાણો આપણને આપણી જાત વિશે, સમાજ વિશે વિચારવા મજબૂર કરે છે.
તો આજની આપણી આ ચર્ચામાં અમે એમના જીવન અને લેખન પર આધારિત કેટલાક સ્ત્રોતો જોયા છે. અમારો મુખ્ય હેતુ એ છે કે હોથોર્નના જીવનના મુખ્ય તબક્કા, એમના વિચારોની ગહેરાઈ અને એમની કૃતિઓ પાછળ શું હતું એ સમજીએ.
હા, જેથી ખ્યાલ આવે કે એમનું મહત્ત્વ આજે પણ કેમ છે.
ચાલો તો શરૂ કરીએ. શરૂઆત એમના જન્મ અને એમના નામથી કરીએ. નથેનિયલ હોથોર્ન, જન્મ 4 જુલાઈ 1804 અને સ્થળ હતું સેલમ, મેસેચ્યુસેટ્સ. સેલમ નામ સાંભળીને જ કંઈક યાદ આવે, ખરું ને?
હા, તરત જ પેલું કુખ્યાત વિચ ટ્રાયલ્સ યાદ આવે, ડાકણો પરના મુકદમા. અને વાત એમ છે કે હોથોર્નના એક પૂર્વજ જજ જ્હોન હેથોર્ન એમાં મુખ્ય વ્યક્તિ હતા.
ઓહ,
હા હા. અને આ વારસાનો એક પ્રકારનો શરમનો કે અપરાધભાવનો બોજ નથેનિયલ પર રહ્યો હોય એવું લાગે છે. એટલે જ એમણે પોતાના મૂળ અટક હેથોર્નમાં એક ડબલ્યુ ઉમેરીને હોથોર્ન કર્યું.
અચ્છા, એટલે એ ઇતિહાસથી પોતાને થોડા અલગ કરવા માટે.
બરાબર, જાણે એ ભૂતકાળથી થોડું અંતર રાખવા માંગતા હોય. અને જો ને, આ જે વ્યક્તિગત ઇતિહાસ છે એ જ જાણે એમના લેખનનો મુખ્ય વિષય બની ગયો. અમેરિકાનો પોતાનો અપરાધભાવ, છુપાયેલા પાપો, ભૂતકાળનો બોજ.
એટલે વ્યક્તિગત અને રાષ્ટ્રીય બંને ઇતિહાસ જાણે એમના પર હાવી હતા. અને સમય પણ જુઓ, 1804. અમેરિકા ત્યારે એક યુવાન રાષ્ટ્ર હતું, પોતાની ઓળખ બનાવી રહ્યું હતું.
બરાબર. લુઇઝિયાના પરચેસ થયું હતું, દેશ મોટો થઈ રહ્યો હતો, એક નવી શરૂઆતનો ઉત્સાહ હતો.
પણ સાથે સાથે પેલો પ્યુરિટન ભૂતકાળનો પડછાયો પણ હતો જ નહીં, પેલી કડક નૈતિકતા, પાપનો ડર.
ચોક્કસ. અને બીજી તરફ ગુલામી જેવી ભયાનક વાસ્તવિકતા પણ હતી. એટલે આ એક મોટો વિરોધાભાસ હતો, આશા અને અપરાધભાવ, સ્વતંત્રતાના આદર્શો અને બંધનની હકીકત. આ જ તણાવ હોથોર્નના લેખનમાં કેન્દ્ર સ્થાને રહ્યો.
એ સમય અમેરિકન રેનેસાનો પણ કહેવાય છે, જ્યારે અમેરિકન લેખકો યુરોપની અસરથી બહાર આવીને પોતાની આગવી શૈલી લિખસાવી રહ્યા હતા. પેલું ટ્રાન્સેન્ડેન્ટલિઝમ, એમર્સન અને થોરો, એમનો પ્રભાવ હતો.
હા, ટ્રાન્સેન્ડેન્ટલિસ્ટ હતા, જેઓ માનવ આત્માની શ્રેષ્ઠતા અને પ્રકૃતિ સાથેના જોડાણમાં માનતા હતા. ખૂબ આશાવાદી વિચારધારા હતી.
પણ હોથોર્નના મુખ્ય પ્રવાહથી થોડા જુદા પડ્યા એમ લાગે છે.
બરાબર. એ આશાવાદ સામે થોડા શંકાશીલ હતા, એટલે જ એમને ડાર્ક રોમેન્ટિસિઝમના મુખ્ય પ્રણેતા ગણવામાં આવે છે.
ડાર્ક રોમેન્ટિસિઝમ એટલે શું?
એટલે એ વિચાર કે માનવ સ્વભાવમાં ખાલી ભલાઈ જ નથી, અંધકાર પણ છે, પાપવૃત્તિ છે, ગુપ્ત ઈચ્છાઓ છે, અપરાધ ભાવ છે. અને હોથોર્નને આ જ અંધકારમય જટિલ પાસાઓ પર વધારે ધ્યાન આપ્યું.
હવે એમના શરૂઆતના જીવન પર આવીએ. બહુ નાની ઉંમરે પિતાનું અવસાન થયું હતું, નહીં?
હા, માત્ર 4 વર્ષના હતા ત્યારે. એમના પિતા દરિયાઈ કપ્ટાન હતા અને દૂર સૂરી નામમાં પીડાતાવથી એમનું મૃત્યુ થયું. આ ઘટનાની ઘણી ઊંડી અસર પડી એમના પર અને એમના પરિવાર પર.
અને એમની માતા વિશે શું?
પિતાના મૃત્યુ પછી એમના માતા લગભગ આજીવન એકાંતમાં જ રહ્યા, એટલે ઘરમાં એક પ્રકારની ઉદાસી અને અંતર્મુક્તાનું વાતાવરણ બની ગયું. આ એકલતાની લાગણી અને પેલો પૂર્વજોના વારસાનો બોજ, આ બંને વસ્તુએ હોથોર્નના વ્યક્તિત્વ ઘડતરમાં ભાગ ભજવ્યો છે.
એમણે કોલેજનું શિક્ષણ બોડોઇન કોલેજમાંથી લીધું, ખરું ને? 1825માં સ્નાતક થયા. ત્યાં એમના મિત્રો પણ જાણીતા હતા.
હા, કવિ લોંગ ફેલો અને ભવિષ્યના રાષ્ટ્રપતિ ફ્રેન્કલિન પિયર્સ એમના સહાધ્યાયી હતા. પણ કોલેજ પછીનો સમયગાળો વધુ રસપ્રદ છે. એ સેલમ પાછા ફર્યા અને લગભગ 12 વર્ષ સુધી પોતાને ઘરમાં જ રહ્યા. એને ડિસ્મલ ચેમ્બર એટલે કે ઉદાસી ઓરડો કહેતા.
મેં લગભગ એકાંતવાસ જેવું જીવન.
તો આ સમય એમણે શું કર્યું? ખાલી બેસી રહ્યા?
ના ના, એ સમય એમણે વેડફ્યો નહીં. એમના માટે આ સમયગાળો લેખક તરીકે ઘડાવવાનો સમય હતો. એમણે ખૂબ વાંચ્યું, ઇતિહાસનો અભ્યાસ કર્યો અને મુખ્યત્વે લખવાની પ્રેક્ટિસ કરી, પોતાની આગવી શૈલી વિકસાવી.
કઈ શૈલી?
પેલી પ્રતીકો અને મનોવૈજ્ઞાનિક ઊંડાણવાળી શૈલી અને એમની શરૂઆતની ઘણી વાર્તાઓ જે પાછળથી ટ્વાઇસ ટોલ્ડ ટેલ્સ નામના સંગ્રહમાં છપાઈ તે આ જ સમયમાં લખાઈ હતી. જાણે લેખન માટેની તપસ્યા જ જોઈ લો.
હા, અચ્છા.
તો આ બધી પૃષ્ઠભૂમિ પછી હવે એમના મુખ્ય વિચારો અને સાહિત્યિક પ્રદાન પર આવીએ. એમનું સૌથી મોટું યોગદાન શું ગણાય?
સૌથી મોટું યોગદાન તો મારા મતે અમેરિકન સાહિત્યમાં મનોવૈજ્ઞાનિક ઊંડાણો લાવવાનું છે. એમણે પોતાની લાંબી કૃતિઓને નોવેલ એટલે કે નવલકથા કહેવાને બદલે રોમાન્સ કહેવાનું પસંદ કર્યું.
રોમાન્સ? પણ એનો અર્થ પ્રેમ કથા એવો તો નથી ને?
ના ના, બિલકુલ નહીં. એમનો રોમાન્સનો ખ્યાલ અલગ હતો. એમણે કહ્યું હતું કે એ વાસ્તવિકતા અને કલ્પના વચ્ચેનો એક તટસ્થ પ્રદેશ છે, ન્યુટ્રલ ટેરિટરી.
તટસ્થ પ્રદેશ, એનો શું મતલબ?
મતલબ કે એવી જગ્યા જ્યાં લેખક રોજબરોજની જે સામાન્ય વાસ્તવિકતા હોય એના બંધનોથી થોડા છૂટા થઈ શકે અને પાત્રોના મનની અંદર શું ચાલી રહ્યું છે, એમના ડર, એમની આશાઓ, ગુપ્ત પાપ, નૈતિક મૂંઝવણો, એ બધું વધુ મુક્ત રીતે, વધુ ઊંડાણથી બતાવી શકે.
એટલે વાસ્તવિકતા કરતાં મનના સત્ય પર વધુ ભાર.
બરાબર. એટલે જ એમના લેખનમાં પ્રતીકવાદ બહુ મહત્વનો છે. વસ્તુઓ, ઘટનાઓ, પાત્રો, બધું જ કોઈક ઊંડા અર્થ તરફ ઇશારો કરતું હોય એવું લાગે. જાણે ઉપર દેખાય છે એના કરતાં કંઈક બીજું જ કહેવા માંગે છે.
અને કયા વિષયો એમના લેખનમાં વારંવાર જોવા મળે છે?
મુખ્યત્વે તો પેલો ભૂતકાળનો વર્તમાન પર પડતો પડછાયો, ખાસ કરીને પૂર્વજોના કર્મોનો ભાર.
હા, એ તો એમના પોતાના જીવનમાં પણ હતું.
બિલકુલ. બીજું છુપાયેલું પાપ અને એના કારણે પેદા થતો અપરાધ ભાવ, એની વ્યક્તિ પર કેવી વિધ્વંસક અસર થાય છે એ બતાવ્યું છે. પછી વ્યક્તિ અને સમાજ વચ્ચેનો તણાવ, વ્યક્તિની અંતરાત્મા અને સમાજના નિયમો કે દબાણ વચ્ચેનો સંઘર્ષ.
અને પેલો દંભનો મુદ્દો પણ ખરો ને? દેખીતી ધર્મનિષ્ઠા પાછળ શું છુપાયેલું હોય છે તે?
હા, એ પણ એમનો પ્રિય વિષય હતો, દેખાવ અને વાસ્તવિકતા વચ્ચેનો ભેદ.
તો એમ કહી શકાય કે ડાર્ક રોમેન્ટિક તરીકે એમણે પેલા ટ્રાન્સેન્ડેન્ટલિસ્ટ આશાવાદ સામે એક જરૂરી સંતુલન પૂરું પાડ્યું, માનવ સ્વભાવની નબળાઈઓ પર પ્રકાશ પાડીને.
સાચી વાત છે. એમણે જાણે યાદ અપાવ્યું કે માણસ દેવદૂત નથી, એનામાં મર્યાદાઓ છે, એનામાં પાપ કરવાની વૃત્તિ પણ છે, અને પાપ એ ખાલી ધાર્મિક વાત નથી, એક મનોવૈજ્ઞાનિક હકીકત પણ છે.
અને ટૂંકી વાર્તાના ક્ષેત્રમાં પણ એમનું પ્રદાન મહત્વનું ગણાય છે.
ચોક્કસ. એમણે અમેરિકન ટૂંકી વાર્તાને એક નવું સ્વરૂપ આપ્યું. એને ખાલી કિસ્સા કહેવાનું માધ્યમ ને રહેવા દીધું, પણ માનવ મન અને નૈતિકતાના ગહન પ્રશ્નો શોધવાનું એક સાધન બનાવ્યું.
સરસ. ચાલો હવે એમની કેટલીક મુખ્ય કૃતિઓ વિશે વાત કરીએ. તમે ટ્વાઇસ ટોલ્ડ ટેલ્સનો ઉલ્લેખ કર્યો હતો, એમાં કઈ વાર્તાઓ ખાસ છે?
એ સંગ્રહમાં અને બીજો એક સંગ્રહ છે મોસસ ફ્રોમ એન ઓલ્ડ મેન્સ, એમાં ઘણી સારી વાર્તાઓ છે. દાખલા તરીકે ધ મિનિસ્ટર્સ બ્લેક વેલ, મંત્રીનો કાળો બુરખો.
હા, એનું નામ સાંભળ્યું છે.
એમાં એક આદરણીય પાદરી હોય છે જે અચાનક પોતાના ચહેરા પર કાળો બુરખો પહેરવાનું શરૂ કરે છે અને ક્યારે ઉતારતો નથી. કોઈને કારણ નથી ખબર, પણ એ બુરખો જાણે દરેક માણસના પોતાના છુપાયેલા પાપ, પોતાની એકલતાનું પ્રતીક બની જાય છે. આ વાર્તા હોથોર્નની શૈલીનો પેલું રહસ્ય, પ્રતીકવાદ, નૈતિક પ્રશ્નોનો ઉત્તમ નમૂનો છે.
રસપ્રદ. અને પછી 1850માં આવી એમની માસ્ટરપીસ ધ સ્કારલેટ લેટર, આ તો લગભગ બધાએ સાંભળ્યું જ હશે.
ચોક્કસપણે. અમેરિકન સાહિત્યનો એક આધારસ્તંભ ગણાય 17મી સદીનો પ્યુરિટન સમાજ બોસ્ટનમાં. મુખ્ય પાત્ર હેસ્ટર પ્રિન, જેને વ્યભિચારના ગુના બદલ આખી જિંદગી કપડા પર લાલ રંગનો એ અક્ષર પહેરવાની સજા મળે છે.
એ એટલે અડલ્ટરી, વ્યભિચાર માટે.
હા, પણ હોથોર્નની કમાલ એ છે કે એમણે આ એને ખાલી સજાના ચિહ્ન તરીકે નથી બતાવ્યો. જેમ જેમ વાર્તા આગળ વધે છે તેમ તેમ એ અપરાધ ભાવ, સામાજિક બહિષ્કારનો પ્રતીક તો રહે જ છે, પણ સાથે સાથે હેસ્ટરની આંતરિક શક્તિ, એની પ્રામાણિકતા અને છેવટે કદાચ એબલ સક્ષમ કે એન્જલ દેવદૂત જેવા અર્થોનું પણ પ્રતીક બની જાય છે.
અને પેલો બીજો મુખ્ય પાત્ર પાદરી આર્થર ડિમ્સડેલ, જે હેસ્ટરના બાળકનો પિતા છે પણ પોતાનું પાપ છુપાવે છે.
હા, ડિમ્સડેલનું પાત્ર તો છુપાયેલા અપરાધભાવની માનસિક પીડાનું અદ્ભુત ચિત્રણ છે. સમાજમાં એ બહુ આદરણીય છે, પણ અંદરથી એનું પાપ એને ખાઈ રહ્યું છે. જ્યારે હેસ્ટર, જેનું પાપ જાહેર છે, તે સમાજનો તિરસ્કાર સહન કરીને પણ એક પ્રકારની નૈતિક તાકાત મેળવે છે.
એટલે આ નવલકથા સામાજિક દંભ, પાપનું સાચું સ્વરૂપ, સજા, ક્ષમા, આ બધા મોટા પ્રશ્નો ઉઠાવે છે.
બરાબર. અને તમે જુઓ, આજે જે પબ્લિક શેમિંગની વાત થાય છે, સોશિયલ મીડિયા પર જાહેરમાં કોઈને બદનામ કરવાની વૃત્તિ, એનો પડઘો જાણે આ સદીઓ જૂની વાર્તામાં સંભળાય છે.
ખરેખર ધ સ્કારલેટ લેટર પછી એમણે ધ હાઉસ ઓફ ધ સેવન ગેબલ્સ લખી 1851માં. એમાં શું અલગ હતું?
એમાં હોથોર્ન પેઢી દર પેઢી ચાલતા આવતા પૂર્વજોના પાપોના ભારની વાત કરે છે. એક જૂનું ગોથિક જેવું ઘર છે, પિંચન પરિવારની કથા છે, અને બતાવે છે કે ભૂતકાળ કેવી રીતે વર્તમાનને પકડી રાખે છે. જો કે એમાં અંતે ભૂતકાળના બોજમાંથી મુક્તિની થોડી આશા પણ દેખાય છે, જે ધ સ્કારલેટ લેટર કરતાં થોડું અલગ છે.
અને ધ બ્લિથટેલ રોમાન્સ 1852, એ એમના પોતાના અનુભવો પર આધારિત હતી એવું સાંભળ્યું છે.
હા, એ થોડો સમય બ્રુક ફાર્મ નામના એક યુટોપિયન સમુદાયમાં રહ્યા હતા. ત્યાં બુદ્ધિજીવીઓ ભેડા મળીને એક આદર્શ સમાજ બનાવવાનો પ્રયોગ કરતા હતા. ધ બ્લિથડેલ રોમાન્સ એ અનુભવ પર જ આધારિત છે, અને એ આવા આદર્શવાદી સામાજિક પ્રયોગોની મર્યાદાઓ, એમાં રહેલી માનવીય નબળાઈઓ, ઈર્ષ્યા, અહંકાર વગેરે પર થોડો કટાક્ષ કરે છે.
એમની છેલ્લી પૂરી થયેલી નવલકથા ધ માર્બલ ફોન 1860, જે રોમમાં આકાર લે છે, એમાં પેલો સદભાગી પતન, ફોર્ચ્યુનેટ ફોલનો વિચાર છે. એ શું છે
સદભાગી પતન? એ થોડો જટિલ વિચાર છે. મૂળભૂત પ્રશ્ન એ છે કે શું પાપનું જ્ઞાન, ભલે તે પીડાદાયક હોય અને નિર્દોષતાનો નાશ કરતું હોય, પણ શું તે આખરે વ્યક્તિને વધુ સમજદાર, વધુ ઊંડાણવાળો અને નૈતિક રીતે વધુ વિકસિત બનાવે છે? શું આદમ અને ઈવનું સ્વર્ગમાંથી પતન થયું એ લાંબા ગાળે માનવતા માટે સદભાગી હતું?
અચ્છા, એટલે પાપ દ્વારા વિકાસ.
કંઈક એવું. ધ માર્બલ ફોન આ પ્રશ્નની આસપાસ ફરે છે. જો કે ઘણા વિવેચકો માને છે કે આ નવલકથા એમની બીજી કૃતિઓ જેટલી સશક્ત નથી.
હવે એમના સમકાલીન લેખકો સાથેના સંબંધોની વાત કરીએ. હર્મન મેલવેલ સાથે તો એમની ખાસ મિત્રતા હતી, નહીં?
હા, ખૂબ ગાઢ મિત્રતા હતી. મેલવિલ તો હોથોર્નથી ખૂબ પ્રભાવિત હતા. એમને પોતાના માર્ગદર્શક જેવા માનતા હતા. અને મેલવિલે પોતાની મહાન કૃતિ મોબી ડીક એ હોથોર્નને સમર્પિત કરી છે.
ઓ વાહ.
હા, એ બતાવે છે કે મેલવિલ હોથોર્નનો કેટલો આદર કરતા હતા. બંને લેખકો માનવ સ્વભાવના અંધકારમય પાસાઓ અને દુનિયામાં અનિષ્ટ તત્વની હાજરી જેવા વિષયોમાં રસ ધરાવતા હતા.
અને એડગર એલન પો, એ પણ ડાર્ક રોમેન્ટિક ગણાય છે. એમના અને હોથોર્ન વચ્ચે શું સામ્ય હતું ને શું તફાવત?
બંને લેખકો મનોવૈજ્ઞાનિક ઊંડાણ અને ગોથિક વાતાવરણનો ઉપયોગ કરતા હતા, એ સાચું. પણ પો વધુ ભય, ગાંડપણ, અતાર્કિકતા પર ધ્યાન આપતા હતા, જ્યારે હોથોર્નનો મુખ્ય ભાર નૈતિક સંઘર્ષ, પાપ અને એના મનોવૈજ્ઞાનિક પરિણામો પર રહેતો હતો. હોથોર્નના પાત્રો વધુ વાસ્તવિક જમીન પર હતા, એમ કહી શકાય.
પણ પેલું જે ટ્રાન્સેન્ડેન્ટલિસ્ટ હતા, એમર્સન અને થોરો, એમની સરખામણીમાં હોથોર્ન ક્યારેક વધુ પડતા નિરાશાવાદી નહોતા લાગતા?
એવો મત જરૂર પ્રવર્તે છે. જ્યાં એમર્સન માનવ આત્માની અનંત શક્યતાઓની વાત કરતા, ત્યાં હોથોર્ન હંમેશા માનવ મર્યાદાઓ અને પાપવૃત્તિ તરફ ધ્યાન દોરતા. પણ એને નિરાશાવાદ કહેવો કે વાસ્તવવાદ, એ પ્રશ્ન છે. કદાચ તેઓ માનતા હતા કે સારા બનવાની કોશિશની સાથે સાથે પોતાની અંદરના અંધકારને ઓળખવો અને સ્વીકારવો પણ જરૂરી છે.
એક રીતે સંતુલન.
હા, ટ્રાન્સેન્ડેન્ટલિસ્ટ આશાવાદ સામે એક જરૂરી સંતુલન.
એમનો પ્રભાવ પછીના લેખકો ઉપર કેવો રહ્યો? લાંબો સમય ટક્યો?
હા, ખૂબ જ ઊંડો અને લાંબા ગાળાનો રહ્યો છે. હેનરી જેમ્સ જેવા મોટા લેખકે કહ્યું કે અમેરિકન નવલકથામાં મનોવૈજ્ઞાનિક વાસ્તવવાદ લાવવાનો શ્રેય હોથોર્નને જાય છે. વિલિયમ ફોકનરની કૃતિઓમાં જે દક્ષિણનો ઇતિહાસ, વારસાગત અપરાધભાવ, ભૂતકાળનો બોજ દેખાય છે.
હા,
એ બધા વિષયોમાં હોથોર્નનો પ્રભાવ સ્પષ્ટ છે.
એવી જ રીતે ફ્લેનરી ઓકોનોર જેવી લેખિકાની વાર્તાઓમાં જે નૈતિક અને ધાર્મિક સંઘર્ષો છે એમાં પણ હોથોર્નની અસર દેખાય છે. એમની કૃતિઓ પરથી ફિલ્મો પણ બની છે, પણ એવું સાંભળ્યું છે કે એમના લખાણને પડદા પર ઉતારવું જોડું અઘરું રહ્યું છે.
કેમ? હા, એ અઘરું રહ્યું છે, કારણ કે હોથોર્નના લેખનની ખરી તાકાત એની બાહ્ય ઘટનાઓમાં ઓછી અને પાત્રોના આંતરિક મનોમંથનમાં, એના પ્રતિકાદવાદમાં, એની નૈતિક ગૂંચવણોમાં વધુ છે. આ સૂક્ષ્મ વસ્તુઓ ફિલ્મના માધ્યમથી પકડવી મુશ્કેલ બને છે.
કોઈ ઉદાહરણ?
જેમ કે ધ સ્કારલેટ લેટરના ઘણા રૂપાંતરણ થયા. 1926માં એક મૂક ફિલ્મ બની હતી જેમાં લિલિયન ગિશ હતા, એ સફળ ગણાઈ. કદાચ મૂક અભિનય દ્વારા ચહેરાના હાવભાવથી આંતરિક ભાવનાઓ વધુ સારી રીતે વ્યક્ત થતી હતી. પણ પછી 1995માં ડેમી મૂર સાથે એક ફિલ્મ બની જેની બહુ ટીકા થઈ.
શા માટે?
કારણ કે એણે મૂળ કૃતિની જે નૈતિક જટિલતા હતી એને સાવ બાજુ પર મૂકી દીધી અને એને બસ એક સામાન્ય પ્રેમકથા જેવી બનાવી દીધી.
સમજાયું. હવે એમના કેટલાક યાદગાર અવતરણો જોઈએ. એક બહુ પ્રખ્યાત છે, કોઈ પણ માણસ લાંબા સમય સુધી પોતાના માટે એક ચહેરો અને ભીડ માટે બીજો ચહેરો પહેરીને રહી શકતો નથી. આખરે તે પોતે જ ગૂંચવાઈ જાય છે કે સાચો ચહેરો કયો છે.
હા, ધ સ્કારલેટ લેટરમાંથી છે, અને પેલો રેવરન્ડ ડિમ્સડેલનું પાત્ર છે ને, એની પીડાનું આ સચોટ વર્ણન છે. દંભ અને છુપાયેલા પાપનો મનોવૈજ્ઞાનિક બોજ, કેવી રીતે સતત દેખાડો કરવાથી માણસ પોતાની જાતને જ ભૂલી જાય છે. આ હોથોર્નનો એકદમ કેન્દ્રીય વિચાર છે.
બીજું એક, એ પણ ધ સ્કારલેટ લેટરમાંથી જ, સાચા બનો, સાચા બનો, સાચા બનો, દુનિયાને મુક્તપણે બતાવો. ભલે તમારું સૌથી ખરાબ નહીં, પણ એવું કોઈ લક્ષણ જેનાથી ખરાબનું અનુમાન થઈ શકે.
આ તો જાણે આખી નવલકથાનો નૈતિક સાર કહી શકાય. પ્રામાણિકતા પરનો ભાર, ભલે તમે અપૂર્ણ હો પણ સાચા રહો. સંપૂર્ણ દેખાવાનું ડોળ કરવા કરતાં પોતાની ખામીઓ સ્વીકારીને સચ્ચાઈથી જીવવું વધુ સારું છે.
આજના સોશિયલ મીડિયાના જમાનામાં આ વાત વધુ લાગુ પડે એવું લાગે છે.
બિલકુલ, જ્યાં બધા પોતાની પરફેક્ટ ઇમેજ બનાવવામાં પડ્યા છે.
એમની નોંધપોથીમાંથી પણ એક સરસ વિચાર મળ્યો. સુખ એક પતંગિયું છે, જેનો પીછો કરો ત્યારે હંમેશા તમારી પકડથી સહેજ દૂર રહે છે, પણ જો તમે શાંતિથી બેસી રહો તો કદાચ તે તમારી ઉપર આવીને બેસે.
હા, આ એમના વ્યક્તિત્વની વધુ ચિંતનાત્મક બાજુ બતાવે છે. થોડી ધીરજ અને સ્વીકૃતિની વાત છે. જીવનમાં બધું જ મહેનતથી કે દોડવાથી નથી મળતું.
એમના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો પણ છે, જેમ કે એમણે પોતાની પહેલી નવલકથા ફેનશો એને જાતે જ નકારી કાઢી હતી અને એની નકલો શોધી શોધીને નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
હા, એમને એ કૃતિ પસંદ નહોતી. બીજું, આજીવિકા માટે એમને પેલી કસ્ટમ હાઉસમાં નોકરી કરવી પડી હતી બોસ્ટન અને સેલમમાં.
હા, જકાત ખાતામાં.
અને સેલમ કસ્ટમ હાઉસમાંથી તો એમને રાજકીય કારણોસર કાઢી પણ મૂકવામાં આવ્યા હતા. એ સમય એમના માટે આર્થિક રીતે મુશ્કેલ હતું, પણ કહેવાય છે કે આ નોકરી ગઈ એ પછી જ એમને ધ સ્કારલેટ લેટર લખવાનો સમય અને કદાચ પ્રેરણા પણ મળી.
એટલે એ પણ એક રીતે સદભાગી પતન જેવું થયું.
હા, કહી શકાય.
અને પેલી વાત પણ ખરી ને કે એના કોલેજના મિત્ર ફ્રેન્કલિન પિયર્સ જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે એમણે હોથોર્નને લિવરપૂલ ઇંગ્લેન્ડમાં અમેરિકન કોન્સલ તરીકે નિમણૂક આપી હતી.
હા, એ તે સમયની બહુ પ્રતિષ્ઠિત અને આર્થિક રીતે ફાયદાકારક નિમણૂક હતી. એનાથી એમને આર્થિક સ્થિરતા મળી અને યુરોપમાં રહેવાનો, પ્રવાસ કરવાનો મોકો મળ્યો. એ અનુભવોનો પડઘો એમની પછીની કૃતિ, ખાસ કરીને ધ માર્બલ ફોનમાં જોવા મળે છે.
અને એમનું મૃત્યુ પણ થોડું અચાનક અને શાંતિથી થયું. એ ન્યૂ હેમ્પશાયરમાં પોતાના મિત્ર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ફ્રેન્કલિન પિયર્સ સાથે પ્રવાસ પર હતા ત્યારે ઊંઘમાં જ એમનું અવસાન થયું.
હા, 19 મે 1864. ટૂંકમાં એમણે અમેરિકન સાહિત્યને એક નવી દિશા આપી અને માનવ અંતરાત્માનું એવું ચિત્ર દોર્યું જે આજે પણ આપણને વિચારતા કરી દે છે.
તો નથેનિયલ હોથોર્ન એવા લેખક હતા જેમણે સમાજના ચળકાટ પાછળ, એના દેખાવ પાછળ છુપાયેલા અંધકારને જોવાની હિંમત કરી. એમના પાત્રો, એમની વાર્તાઓ આપણને પેલા મૂળભૂત પ્રશ્નો, નૈતિકતા, પાપ, ક્ષમા, સામાજિક દબાણ, એ બધાનો સામનો કરવા પ્રેરે છે.
જેમને હોથોર્નને વાંચવાની શરૂઆત કરવી હોય તો એમની કોઈ ટૂંકી વાર્તા જેમ કે ધ મિનિસ્ટર્સ બ્લેકવેલ સારી શરૂઆત બની શકે. એમના વિષયો અને શૈલીનો સારો ખ્યાલ આવી જાય એવી કૃતિ છે.
અને અંતે એક વિચાર, હોથોર્ન આપણને વારંવાર યાદ અપાવે છે કે ભૂતકાળ ક્યારેય પૂરો જતો નથી અને છુપાયેલા સત્યોમાં બહુ તાકાત હોય છે. આજે જ્યારે આપણે સતત દુનિયાને આપણો એક ચોક્કસ, કદાચ સુધારેલો ચહેરો બતાવવાના દબાણમાં જીવીએ છીએ, ત્યારે આપણી અંદરની સચ્ચાઈ અને સમાજની અપેક્ષાઓ વચ્ચેનો જે સંઘર્ષ છે, જે હોથોર્નના લેખનનું કેન્દ્ર હતો, તે આજે પણ કેટલો વાસ્તવિક અને મહત્વનો લાગે છે, નહીં?
બિલકુલ. આ પ્રશ્ન સાથે જ કદાચ આપણે આજની ચર્ચા પૂરી કરી શકીએ.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.